તારીખ 6/10/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 152
જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી થાય છે, એટલે જ્ઞાનને સ્વભાવને સ્વરૂપને ભિન્ન અનુભવવાનું કાર્ય જ્ઞાનથી થાય છે. અનાદિથી જુદા પદાર્થને પોતા રૂપે એક રૂપે મિથ્યા અનુભવ કરતો હતો, જે સંસાર પરિભ્રમણને અથવા જન્મ મરણનું કારણ છે. એ કારણને તોડવું એને ભિન્નને ભિન્ન અનુભવવું. વ્રત તપ કે ત્યાગાદિ ભલે હો, આ ઉપર વિશેષ વાત એ છે કે અજ્ઞાન દશામાં વ્રત સંબંધીનો શુભરાગ થાય છે, તપ અને ત્યાગ સંબંધીનો શુભરાગ થાય છે. એ શુભરાગ છે એનાથી તો ભિન્ન પડવાનું, અથવા સમસ્ત રાગથી ભિન્ન પડવાનું તો અહીંયા પ્રકરણ ચાલે છે. જો ધર્મ કરવો હોય અથવા જન્મ મરણથી છૂટવું હોય તો રાગથી ભિન્ન પડ્યા વિના, રાગના ફળ સ્વરૂપ જે જન્મ મરણ છે એનાથી છૂટાશે. તો વ્રત તપ અને ત્યાગાદિનો જે રાગ ઉત્પન્ન થાય છે એ રાગાદિને જ સાધન માનવામાં આવે તો એનાથી ધર્મનું સાધન થયું, મોક્ષનું સાધન થયું એમ ગણવામાં આવે, એ તો ચોખ્ખે ચોખ્ખું મિથ્યાત્વ છે. સ્પષ્ટપણે એ મિથ્યાત્વ છે. મનુષ્ય પર્યાયમાં, મનુષ્ય વૃત્તિમાં બુદ્ધિપૂર્વક એવી ભૂલ કરે છે ત્યારે એને ગ્રહિત મિથ્યાત્વ કહે છે. ટોડરમલજીએ શ્વેતાંબર સંપ્રદાયને ગ્રહિત મિથ્યાત્વમાં લેવાનું કારણ આ જ છે, બીજું કોઈ નથી. એમને શ્વેતાંબર અને મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી બંનેનો વિષય ગ્રહિત મિથ્યાત્વમાં છઠ્ઠા પ્રકરણમાં લીધો, સાતમું જૈનાભાસમાં એને નથી લીધા, જૈનના આભાસથી નીચે લીધા. જૈનનો આભાસ છે એ જુદો વિષય છે અને ગ્રહિત મિથ્યા છે એ જુદો વિષય છે. તો અન્ય મત સમાન
બરોબર,
એને અન્ય મત સમાન લીધા. એટલા માટે કે એ સંપ્રદાય ભલે જૈનના નામે ચાલે છે તો પણ વ્રત તપ ત્યાગાદિના શુભ રાગથી ધર્મનું સાધન અથવા ધર્મ જ માનવામાં આવે છે. આ કારણ જો કે કહેવું પડે છે કે દિગંબર સંપ્રદાયની હાલત આવી થઈ ગઈ છે, અન્ય મત જેવી થઈ ગઈ છે. એ લોકો પણ પૂજા કરે, ભક્તિ કરે, ઉપવાસ કરે, આદર્શ લક્ષણમાં ઉપવાસ કરે છે, તો એવો એવો શુભ રાગ ઠેકાણા વગરનો હોય, પાછો શુભ રાગનું ઠેકાણું હતું, તો પણ એને ધર્મ માને છે, ધર્મનું સાધન માને છે, દીક્ષા લે છે, પડીમાં લે છે, દીક્ષા લે છે. સમ્યક દર્શન વગર કેવળ શુભ રાગ જ હોય છે તો કહે છે કે એ સાધન ન થાય. કેમ કે એ રાગ છે, વ્રત તપ અને ત્યાગાદિ સંબંધીનો રાગ છે, રાગ સાધન થતું નથી, બહુ સ્પષ્ટ વાત છે કે જ્ઞાન જ સાધન થાય છે. રાગ ને જ્ઞાનમાં જ્ઞાન સાધન છે, રાગ હરગી સાધન નથી, સાધન તો નથી. ઉલટાનો રાગને ટાળવાનો પ્રયત્ન, પુરુષાર્થ ને પ્રયત્ન હોવો એ જરૂરી છે, અને એ પુરુષાર્થને સમ્યક પુરુષાર્થ કહેવામાં આવે છે. આત્મા પોતે તો ગ્રહણ ત્યાગના અભાવ સ્વરૂપે છે. એવો સુભરાગ આવી જશે, પણ ત્યારે પણ એ વખતે કશાય મંદ પડે છે. જ્યારે કોઈ વ્રત અંગીકાર કરવાનો શુભ ભાવ કરે, ત્યાગાદીનો શુભ ભાવ કરે, ત્યારે એને કશાય મંદ હોય છે. પણ એ શુભ રાગ છે, એક જાતનો એક રાગ છે, અને રાગ સાધન થતો નથી. એમ કેમ આત્મા છે એનાથી તદ્દન જુદો જ છે. ખરેખર તો ત્યાગ સ્વરૂપ કહેવો એ તો એને નામ જ દેવાની વાત છે. ખરેખર તો ગ્રહણ ત્યાગ સાથે આત્માને લેવા દેવા નથી, કેમ કે જે વસ્તુ થઈ શકતી નથી આત્મા દ્વારા, પર પદાર્થનું ગ્રહણ ત્યાગ થઈ શકતું નથી, એને એની અપેક્ષા કેમ લગાડવી, કે એ તો કહેવા માત્ર છે. અહીંયા તો શું કહેવું છે કે જગતના જીવો વ્રત તપ અને ત્યાગાદીનો શુભરાગ કરે છે એને ધર્મનું સાધન માને છે. હમણાં એક પુસ્તક હાથમાં આવ્યું, એક ભાઈ દઈએ, જૈન ધર્મમાં રસ છે એટલે આપો. પુસ્તકનું નામ છે સમ્યક દર્શનના મૂળ 12 વ્રત. સમ્યક દર્શનના મૂળ 12 વ્રત, આવડે છે. મિથ્યાત્માના આટલા ભેદ, આઠ કર્મ માં આટલા ભેદ, આ ફલાણા પ્રકૃતિ નું આમ, ભૂખ નું આમ, એવો થોડો ભેદ પ્રભેદો આવડે છે, ધારણા થઈ શકે છે. પણ ખરેખર તો 12 વ્રતનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું મૂળ 12 વ્રત નથી. એમને શું લેવું છે કે તમે વ્રત કરો તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તમે 12 વ્રત અંગીકાર કરો, શ્રાવક છો, દીક્ષા ન લઈ શકો તો ઠીક છે, પણ તમે વ્રત તો લ્યો, શ્રાવકની દશામાં તમે વ્રત તો અંગીકાર કરો તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સિદ્ધાંતની ભૂલ છે. એનો અર્થ શું થયો કે એવો જે મિથ્યાજ સહિતનો શુભ રાગ, વ્રત પાળવાનો, તપ કરવાનો કે ત્યાગ કરવાનો, એવો જે શુભ રાગ છે, એ શુભ રાગને અનાદિથી જીવે સાધન માન્યું છે, અને એ સાધન માનતા જૈન મતથી ભગવાન જિનેશ્વરના અભિપ્રાયથી એના મતથી વિપરીત મત છે, એટલે એને અન્ય મત કહેવામાં આવે છે. આમ વાત છે, અન્ય મત એટલે કહેવામાં આવે છે કે જગતના બધા ધર્મના સંપ્રદાયો મિથ્યાત સહિતના શુભ રાગથી ધર્મ માને છે અને મનાવે છે. જો જૈન નામધારી પણ એમ કહે તો એ પણ અન્ય મતમાં જાય છે, એને કાંઈ જૈન મતમાં ગણી શકાય નહીં. પછી ચાહે નામ દિગંબર સંપ્રદાયનું હોય કે ચાહે નામ શ્વેતાંબર સંપ્રદાયનું હોય, કોઈ પણ નામ હોય, પણ એ અન્ય મતમાં જાય છે. આમ વાત છે. વ્રત તપને ત્યાગનો શુભરાગ આવે છે, રાગ આવે છે. એ રાગના કાળમાં એ રાગમાં કશાય મંદ હોય છે. એ મિથ્યાત્વ અવસ્થામાં વ્રતનો રાગ ઉત્પન્ન થાય છે, તપનો રાગ ઉત્પન્ન થાય છે, ત્યાગનો રાગ આવે છે સંસારી જીવને મિથ્યાત્વ દશામાં. ત્યારે એનો કશાય તીવ્ર નથી હોતો, પણ કશાય મંદ હોય છે. પણ છે એ રાગ, અને રાગ સાધન ન થાય. અહીં મુદ્દો શું છે?
રાગ સાધન ન થાય
કે તારી અવસ્થામાં રાગ પણ છે અને જ્ઞાન પણ છે. બે જ્ઞાનનું પ્રકરણ ચાલે છે ને. તારી અવસ્થામાં રાગ પણ છે અને જ્ઞાન પણ છે. હવે જ્ઞાનને સાધન બનાવવું છે કે રાગને સાધન બનાવવું છે? તે રાગનો આધાર લઈને અનાદિથી રાગને સાધન બનાવીને રાગથી છૂટો પડ્યો નથી, અને તેથી તને વિતરાગતા ઉત્પન્ન થઈ નથી. આ પાયાની વાત છે. એ અહીંયા નિર્દેશ ધ્યાન એ ખેંચવું. ભૂલ શું કરી છે એ ધ્યાન ખેંચવું. કે વિભાવને અને આત્માને જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. વ્રત તપ કે ત્યાગાદી ભલે હો, કોઈને મિથ્યાત્વ અવસ્થામાં હો તો અમને કાંઈ એનો એટલો વાંધો નથી, પણ એ સાધન માને એનો વાંધો છે. હોય તો એનો વાંધો નથી, પણ સાધન માને એનો તો બરાબર વાંધો છે. એ સાધન નહીં થાય. પ્રજ્ઞાને સાધન બનાવ, તને રાગાદી તપ તપ ત્યાગ વ્રત ના હો, ઠીક છે. એની સાથે બહુ માથાકૂટ નથી. જ્ઞાન દશામાં પણ એવો જ્ઞાન દશા પ્રગટ થતા પંચમ ગુણ સ્થાનમાં કે છઠ્ઠા ગુણ સાતમા ગુણ સ્થાનમાં એ તપને ત્યાગના રાગાદી ભાવ ઉત્પન્ન થશે, કદાચ આવશે તને. તો પણ એનાથી કાંઈ ધર્મ છે એમ ત્યાં કાંઈ ધર્મી તો માનતા નથી, અને બીજાએ પણ માનવાની જરૂર નથી કે આ ધર્મી છે. છતાં ત્યાગ તો કરે છે, તપ તો કરે છે, વ્રત તો કરે છે, એને તારે સાધન એ રીતે માનવાની જરૂર નથી. એ ભૂલાવવામાં પડવાની વાત છે. ત્યાગનો વિકલ્પ રાખ. વિકલ્પપૂર્વક ત્યાગ થાય ને. પહેલા જીવ ગ્રહણ કરતો હતો, હવે નથી ગ્રહણ કરવું, એવો વિકલ્પ તો પહેલા આવે છે ને, પછી કઈ ક્રિયા બંધ થાય છે. એમને એમ સિદ્ધિ બંધ નથી થતી, પહેલા વિકલ્પ આવે છે. પછી ભલે એ સંબંધીનો વિકલ્પ ના આવે ને ક્રિયા ના થાય, પણ પહેલા વિકલ્પ આવે છે. એ તો બરાબર છે. સાધન તો પ્રજ્ઞા છે. હવે જે છેલ્લો પેરેગ્રાફ છે એ આ વિશેની ભૂમિકાનો છે. જે જીવ અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એવા જીવને એવી ભૂમિકા હોય છે તો એવા ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ છેલ્લો પેરેગ્રાફ એ વિષયનો છે. કે જે જીવને સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય છે, એમાં એ અપેક્ષા છે કે કેટલાક જીવોને પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટીને ઉદાસીનતાને વૈરાગ આવે છે, પરંતુ એને સ્વભાવનો મહિમા હોતો નથી. તો પણ એવો વૈરાગ છે કે ઉદાસીનતા છે કે રાગમાં લુખાશ છે, એવી લુખાશ શુકલેશિયા સુધીની થાય છે. એવી શુકલેશિયા સુધીની થાય છે. એ જે ઉદાસ 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 ઉદાસની મૂર્તિ દેખાય છે, બહારમાં શાંતિ એટલી દેખાય, પણ અંદરમાં જો સ્વભાવનો મહિમા ન હોય તો પણ તે ધર્મ અર્થે, આત્મહિત અર્થે, કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે નિષ્ફળ જાય છે. એ કોઈ કાર્ય સાધક નથી. એટલે એ વાત સ્પષ્ટ કરી છે અહીંયા કે સ્વભાવના મહિમાથી વાત ઉપર ઉપરથી ભલે સિદ્ધિ સાદી લાગે, પણ એની અંદર મર્મ છે. સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય છે. જેને પર પદાર્થ પ્રત્યે રસ નથી, સ્વભાવના રસને લીધે અને જેને સુખ નથી સુખ બુદ્ધિ નથી, અને જેને સ્વભાવ માદરસ લાગે છે અને બીજું બધું નિરસ લાગે છે, સ્વભાવના રસ પૂર્વક બીજું બધું નિરસ લાગે છે, ત્યારે જ એને પ્રથમમાં પ્રથમ અંતરંગમાં રાગ અને જ્ઞાન વચ્ચેની સાંધ છે એ જોવામાં આવે છે. સૂક્ષ્મ સંધિ એને સાંધ કહે છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા કે જે મહારાષ્ટ્રના પથ્થરમાં અથવા કોઈ પણ કાળા સફેદ ગમે તે પથ્થરમાં વચ્ચે રંગ પડેલી હોય છે, ત્યાં ત્યાંથી પથ્થરને તોડવો સહેલો પડે છે. કેમ કે સાંધો એટલો વાંધો, અખંડ એ અખંડ ને ખંડિત એ ખંડિત, એ સાંધમાં દારૂ ગોળો મૂકી અને તોડવામાં આવે તો પથ્થર ત્યાંથી સહેલાઈથી તૂટે છે. નહીતર એવું એવી સાંધ ન મળે તો પથ્થરને ખોદવો પડે, કોઈ સાધનથી ખોદી એના ઊંડાણમાં દારૂ ગોળાની વાટ મૂકીને તોડે, પણ એ પથ્થર તૂટે ને આ તૂટે એમાં ઘણો ફેર છે.
બરોબર,
આમાં ઘણું નાખું પડી જાય, ઓલામાં થોડુંક થોડુંક તૂટે આમાં ઘણું તૂટી જાય. એવી જ રીતે અહીંયા મૂળમાં તો સ્વભાવનો રસ હોતો નથી, એ પૂર્વકની નિરસતા બાહ્ય રાગના રાગરસમાં નિરસતા આવતી નથી, ઉદયમાન રાગરસમાં એ પ્રકારની નિરસતા આવતી નથી, તો ત્યાં ઉપયોગ એટલો સ્થૂળ પણ ભજે છે કે એને અંદરમાં સાંધ જ દેખાતી નથી.
બરોબર,
પ્રજ્ઞા છીનીથી વિજ્ઞાન કરવું એ વાત સાચી, પણ સાંધ દેખાય ત્યારે ને, સાંધ ન દેખાય તો ક્યાં વિજ્ઞાન કરશે, વિકલ્પ કરશે કે હું રાગ નથી હું જ્ઞાન સ્વરૂપે છું, હું રાગ સ્વરૂપે નથી હું જ્ઞાન સ્વરૂપે છું, એવું રટણ કરશે. એ રટણ કોઈ એનાથી કોઈ વિજ્ઞાન થતું નથી અને એ કોઈ વિજ્ઞાનનો ખરેખર પ્રયત્ન નથી. અસ્થિપૂર્વક નાસ્તિ છે. અને અહીંયા જે રસનો વિષય લીધો છે કે જ્યાં વિભાવ રસ ગળે છે અને જ્યાં સ્વભાવ રસ ઉત્પન્ન થાય છે ત્યાં ઉપયોગ સૂક્ષ્મતા ધારણ કરી શકે છે.
બરોબર,
તે ઉપયોગની સૂક્ષ્મતા આ પ્રકારની કે સ્વભાવ અને વિભાવ વચ્ચેની સાંધ એને જણાય છે. જેમ નરી આંખે પથ્થરની બે સાંધ જણાય, અથવા લોઢાને આ વેલ્ડિંગ કરીને સાંધ્યું હોય તો એની સાંધ જણાય કે ભાઈ આ પથરું લોઢું બે ને સાંધો, બે લોઢું છે પથરું લોઢા લોઢા જેવું છે નાને બે ને સાંધો વેલ્ડિંગથી જોઈન કરી દીધું, જેમ સાંધ દેખાય એમ આની પણ સાંધ અંદરમાં દેખાય છે.
ક્યારે દેખાય?
આ સ્થિતિ આવે તો. આ સ્થિતિ ન આવે તો સાંધ દેખાય નહીં, અને સાંધ દેખાય નહીં તો ભેદ જ્ઞાન પ્રજ્ઞા છીનીને ક્યાં પટકવી એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અંધારામાં ચાલે છે, ક્યાં ચાલે છે એની એને ખબર નથી. આ પરિસ્થિતિ છે.
પહેલા શું કરવું?
સ્વભાવને ઓળખો તો સ્વભાવનો મહિમા આવશે. સ્વભાવના મહિમાથી સ્વભાવનો રસ ઉત્પન્ન થશે ને, અને સ્વભાવનો રસ ઉત્પન્ન થશે તો આખા જગતનો રસ જશે ને. તો એમ કેવું છે કે એ મહિમા ક્યારે આવશે? કે જ્યારે સ્વરૂપ ઓળખાશે ત્યારે. ત્યાં સુધી આવતું નથી. એટલે પ્રથમમાં પ્રથમ પ્રયત્ન સ્વરૂપની ઓળખાણ સંબંધીનો છે. એટલે તો કેટલાય બોલમાં એ વાત કહીએ છે. અહીંયા પણ પહેલા પેરેગ્રાફમાં આવી ગયું, પહેલા પેરેગ્રાફની છેલ્લી લીધી કે સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને બરાબર લક્ષણ વડે ઓળખીને. જ્યાં સુધી જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનું ઓળખાણ ન થાય ત્યાં સુધી એને સ્વભાવનો મહિમા આવે નહીં. સ્વભાવનો મહિમા આવે નહીં ને જગતનો મહિમા ત્યાં સુધી નિશ્ચિત કરેલો છે એ જાય નહીં. ત્યાં સુધી એને સ્વભાવ રસ અને વિભાવ રસના ફેરફારો ઉત્પન્ન થાય નહીં. ત્યાં સુધી એના જ્ઞાનમાં સૂક્ષ્મ સંધિ સ્વભાવ વિભાવની જણાય નહીં, અને ત્યાં સુધી પ્રજ્ઞા છીણી છે એનાથી જુદા પાડવાનું કોઈ કાર્ય થતું નથી. અનુભવનું કાર્ય ત્યાર પછીનું છે. સીધી વાત છે. લાઈન સંધાય તો બધી સવળી સંધાય, ન સંધાય તો
દેવળી
અવળી રહી જાય. આ પરિસ્થિતિ છે.
સ્વભાવનો મહિમા તો અમને આવ્યો છે, લક્ષણ મને ઓળખ્યું છે, પણ રસ બહાર નો છૂટતો
નથી. એવું બને નહીં, કોઈ દિવસ એવું બને નહીં. કદાચ ગોળ નાખવાનું ગળ્યું ન થાય, પણ આમાં તો એવું બને નહીં. લક્ષણ વડે આત્માને ઓળખે અને સ્વભાવનો રસ આવે અને બીજું બધું નિરસ ન લાગે, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ દિવસ બની શકે નહીં. હા, એમાં ભૂલ પડી છે. ઓળખો નથી ને ઓળખું છે એમ માયનું માયને આમ છે. સ્વભાવનો મહિમા ખરેખર સ્વભાવ જ્ઞાનમાં ભાષ્યમાન થાય તો આવે. એના બદલે માત્ર એમ જાણ્યું છે કે સ્વભાવનો મહિમા કરવા જેવો છે, એટલે કૃત્રિમ વિકલ્પ એને સ્વભાવના મહિમાના એ કરે છે, તે પણ કરતા બુદ્ધિ વડે કરે છે. એમાં કાંઈ કોઈ રીતે સાધન થાય એવું નથી. જેમ વ્રત ત્યાગનો વિકલ્પ સાધન ન થાય, એમ આ વિકલ્પ પણ સાધન ન થાય. કોઈ વિકલ્પ સાધન ન થાય. જેનું નામ વિકલ્પ આપીએ એવો કોઈ વિકલ્પ સાધન થઈ શકે નહીં. એને તો ટાળવાનો છે, એનાથી જુદા પડવાનો છે. એ તો પ્રકરણ ચાલે થાય, એને સાધન બનાવવાની વાત ક્યાંય છે. ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય એમ ન હોય કે, એટલે એવું ત્રણ કાળમાં બને નહીં. આ સિદ્ધાંત છે, ત્રિકાળી સિદ્ધાંત છે, અપર સિદ્ધાંત છે, કે પરમા તીવ્ર રુચિ હોય, પરમા રસ હોય, રુચિ હોય એટલે અહીંયા રસ હોય, અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞા શ્રેણીનું કાર્ય કરે, એવું કોઈ દિવસ ન બને. જ્યાં સુધી જીવને પરમા સુખ બુદ્ધિ એ કરીને રસ હોય છે, ત્યાં સુધી ઉપયોગ અવશ્ય અવશ્ય સ્થૂળ જ રહે છે, એનો ઉપયોગ સૂક્ષ્મ થઈ શકે નહીં. આ બુદ્ધિનો ઉગાડ હોય, શાસ્ત્રના શાસ્ત્ર કંઠસ્થ કરી લઈએ, ઉપેક્ષા વિવિક્ષા બધી જાણી લઈએ, પણ એ સ્થૂળ ઉપયોગ છે. બધો અગિયાર અંગને નવ પૂર્વધારી મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ સ્થૂળ છે, અને એક ચકલું ને દેડકું જેને સ્વાનુભૂતિ પ્રગટ કરી એનો ઉપયોગ. આ ઉપયોગના સૂક્ષ્મ અને સ્થૂળનો વિષય સાવ જુદો છે ઉઘાડથી.
બરોબર,
ઉઘાડની સાથે એને એ જાતનો સંબંધ નથી કે ઉઘાડ ઘણો હોય તો ઉપયોગ સૂક્ષ્મ હોય, ઉઘાડ ઓછો હોય તો ઉપયોગ સ્થૂળ હોય, એવી રીતે અહીંયા સંબંધ હતો નથી. આમ વાત છે. એ તો ગુરુદેવનો જેટલો ઉપકાર માનીએ એટલો બધો છે. ધ્યાન ખેંચ્યું છે એ તો ગજબ કરી છે, ગજબની વાત છે. લગભગ જીવ ભૂલો જ પડ્યો છે, અનંત કાળથી ભૂલો પડ્યો છે. આજનો ભૂલો પડ્યો છે એવું નથી, પણ અનંત કાળથી ભૂલો પડ્યો છે. અને એનું કારણ એ છે કે એને જ્ઞાનમાં જ્ઞાન તત્વ જોયું નથી, રાગમાં એને વિભાવ તત્વ જોયું નથી. બસ તત્વ જોયું નથી, એમાં તે પણ શું છે એને જોયું નથી. એ સૂક્ષ્મ ઉપયોગનો વિષય છે. સ્થૂળ ઉપયોગે તત્વનું ગ્રહણ થતું નથી, એટલે એ વિષય બહુ સ્પષ્ટ કર્યો છે કે તું ભલે શાસ્ત્ર અભ્યાસ કર, તત્વજ્ઞાનનો અભ્યાસ કર, અધ્યયન કર, પણ તારા રસ ઉપર બધો આધાર છે. તત્વને ગ્રહણ કરવાનો આધાર તારા રસ ઉપર છે. રસ છે એને ધવળાદિ શાસ્ત્રમાં તો કશાય શક્તિ કહી છે,
બરોબર,
જુદી પાડે છે. વીરસેન સ્વામી બે વાતને જુદી પાડે છે, કષાય અને કષાય શક્તિ. કષાય હોવો એક વાત છે અને એમાં રસ હોવો તે બીજી વાત છે. સમ્યક દ્રષ્ટિને કષાય હોય છે, રસ નથી હોતો, લુખો છે એમ કે, નિરસ છે. તીવ્ર દેખાય ત્યારે પણ તીવ્રતા મંદતા સાથે સંબંધ નથી. કષાય મંદ દેખાય, કષાયનો રસ ઘણો પીડ્યો હોય, કસાય તીવ્ર દેખાય, કસાયનો રસ ન પણ હોય તો ભંગી છે એની. કસાય મંદ હોય, કસાય રસ મંદ પણ હોય, કસાય તીવ્ર હોય, કસાય રસ તીવ્ર પણ હોય, ચાર ભંગા છે એ ચોભંગીમાંથી. મુદ્દો આ છે કે કસાય તીવ્ર હોય કે મંદ હોય એનો રસ ઉડી જવો, આ વાત. નહીતર જ્ઞાનમાં જ્ઞાન રંગાય છે કસાય રસથી, એ કસાય શક્તિ છે, એ કસાયની શક્તિ સ્વભાવને હણે છે, સ્વભાવની શક્તિ કસાયને હણે છે, કસાયની શક્તિ સ્વભાવને હણે છે. બે પરસ્પર દુશ્મન છે, બે પરસ્પર વેરી છે. હવે તારે વેરીને સાધન બનાવવું છે, કોઈ રાગને સાધન બનાવવું છે એમ કે છે. એ તો વાત જ ભૂલી જતો. કસાય રસને શક્તિ કીધી છે. શક્તિ એટલે તાકાત, શક્તિ એટલે નહીં વીર્ય ગુણ નહીં. કસાયમાં જે તાકાત છે કે જેને લઈને સ્વભાવ ઉત્પન્ન થતો નથી. સ્વભાવમાં તો સ્વભાવ રૂપે પરિણમવાની શક્તિ છે, પણ એનું ગળું દાબે છે. કસાય શક્તિ એનું ગળું દાબે છે. આવી વાત છે. શાંત આત્મામાં શાંત સ્વભાવ છે તો શાંત રૂપે પરિણમવાનો એનો સ્વભાવ છે, પણ એનું ગળું દાબીને અશાંતિ ઊભી થાય છે. શાંતિનું ગળું દબાય છે. હા, તમામ વિભાવમાં કસાય છે. વિભાવમાં કસાય છે, કસાયમાં વિભાવ છે. કસાયની જાત વિભાવની જાત છે. પણ એમાં એક મુદ્દો જુદો પડ્યો, ફેક્ટર જુદો પડ્યો કે કસાય રસને પકડતો. શું કસાય રસ છે? એ સ્વભાવને તોડવાનો, સ્વભાવને તૂટવાનો મોટામાં મોટું દુશ્મન રૂપી કાર્ય કસાય રસ કરે છે. એટલે આ પેરેગ્રાફની અંદર પૂજબેન શ્રી એ વિષય ઉપર ધ્યાન કહે છે કે સ્વભાવ રસ પૂર્વક તું વિભાવ રસને તોડ. ઉપયોગ સૂક્ષ્મ થઈને આત્માનું ગ્રહણ કરશે, વિભાવથી જુદો પડશે. એવું ત્રણ કાળમાં નહીં બને કે વિભાવ રસ તીવ્ર હશે અને ઉપયોગ સૂક્ષ્મતા સૂક્ષ્મતામાં આવીને બે સાંધને પણ પકડશે એટલી વાત બનશે નહીં. એવું કદી નહીં બની શકે. આ પેન્સિલ નળી કાઢે છે ને, ખંચો વાપરે છે, તો પેન્સિલની અણીનું જે પોઈન્ટ છે એને સૂક્ષ્મ કરવા માટે હંચો છે. એમ તારા ઉપયોગને સૂક્ષ્મ કરવા માટેનો હંચો છે કે આ છે. સ્વભાવ રસને ઉત્પન્ન કરવો અને વિભાવ રસને ટાળવો તોડવો, આ ઉપયોગને સૂક્ષ્મ કરવાનો હંચો છે, મશીનરી છે. આ વગર કોઈ કાળે ઉપયોગ સૂક્ષ્મ થાય નહીં. ઉપયોગ સૂક્ષ્મ થાય નહીં, સ્થૂળ ઉપયોગ કદી કાર્ય થાય નહીં. એરું પકડવાના સાણસાથી મોતી પુરવાય નહીં, પકડાય નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા એને માટે હમાણી જોઈએ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ છે એને ગ્રહણ કરવા માટે ઉપયોગનું સૂક્ષ્મ થવું અનિવાર્ય છે. એ અવશ્ય થવો જ જોઈએ, નહીંતર કોઈ રીતે કાર્ય થાય એવું નથી. તો કાલે લીધું કે સ્થૂળ ઉપયોગ તો શાસ્ત્ર અધ્યયન કરવા જેવું નથી, શાસ્ત્ર સ્વાધ્યાય સૂક્ષ્મ ઉપયોગ કરવા જેવો.
બરોબર,
ઉપર ઉપરથી વાંચી લઈએ સ્થૂળ ઉપયોગે તો કોઈ દિવસ કામ થાય નહીં. હેજી હા, એ પણ એનું એક લક્ષણ છે ખરું. પણ અહીંયા તો એક બીજી વાત કરી છે પૂજબેન શ્રી કે કસાય રસ પણ મંદ થયો છે જીવનો અનુચિતપણે. શુકલ્યશયમાં આવેલો છે જીવ, દ્રવલિંગી શુકલ્યશયમાં આવ્યો છે. એ વગર નવમી ગ્રેવ કે ન જાય એના ફળમાં કાંઈ શું. પણ અહીંયા એક બીજી અપેક્ષા છે કે સ્વભાવના મહિમા પૂર્વક, સ્વભાવ રસ પૂર્વક આ અસ્થિ સહિતની નાસ્તિ હોવી જોઈએ. કસાય રસની નાસ્તિ કરી તો પણ કઈ કેવી રીતે કે સ્વભાવના મહિમાની અસ્થિથી, આ મારી શરત છે. નહીતર કઈ કસાય રસ મંદ નથી પડ્યો એવું નથી. શુકલ્યશયમાં આવ્યો છે, લેશ્યા છે, એ બધી રસને સૂચવનારા પરિણામ છે.
બરોબર,
લેશિયાનું જે પ્રકરણ છે, છ લેશિયાનું, એ તીવ્ર રસ અને મંદ રસ, કષાયના તીવ્ર રસ અને મંદ રસને સૂચવે છે. શુકલ લેશિયામાં આવ્યો છે, પણ ઉચિતપણે એને સ્વભાવના રસથી જે આવવું જોઈએ એ કાર્ય એને કર્યું નથી, તેથી એનો ઉપયોગ સૂક્ષ્મ થયો. એમાં શું છે કે શુક્રલેશિયામાં કસાય રસમંદ થાય છે, પણ મિથ્યાનું શૈલી સાધન છોડી દીધું, સ્વભાવની ઉપેક્ષા અને અનાદર કર્યો અને વિભાવનો આદર થઈ ગયો, ભલે લેશિયા શુકલ થઈ ગયો પણ. એટલે એમ કહ્યું, જેટલો પુરુષાર્થ દ્રવ્યલિંગ પ્રાપ્ત કરવામાં થયો છે એથી વધુ પુરુષાર્થ, અધિક પુરુષાર્થ સ્વભાવ પ્રત્યેનો થશે ત્યારે જીવ પાછો વળી શકશે, એથી એમ કહેવામાં. ગમે એટલી વાર પૂછો એમાં કાર્યની પદ્ધતિમાં બીજો ફેર પડે એવો વિભાવમાં તત્વ પકડવાનું છે. કયું? બંધ તત્વ. આ કષાય રસ છે, બંધ તત્વ છે. સ્વભાવમાં જ્ઞાન તત્વ પકડવાનું છે, આત્મ તત્વ પકડવાનું છે, સ્વભાવ તત્વ પકડવાનું છે, અને એ તત્વ પકડ સ્વતત્વ છે, એ તત્વ પકડતા આખી જે લાઈન છે સમ્યક થઈ જાય છે, પરિણામને દિશા બદલી જાય છે.
સ્વભાવને ઓળખવા ક્યાંથી ઓળખવું?
જ્ઞાન લક્ષણથી. બહુ ચોખ્ખી વાત કરે છે. આખો સમયસાર અમૃતચંદ્રાચાર્ય દેવે કહ્યું કે આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કહેવાનું પ્રયોજન જ અમારે આ છે, આત્માને પહેલા ઓળખાવો છે. એટલા માટે પરિશિષ્ટ લખ્યું. ટીકા કર્યા પછી પણ વિકલ્પ થયો કે આ ચોખવટ કરી દો, એટલે પરિશિષ્ટ લખ્યું કે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માની ઓળખાણ કરવી. એ પ્રશ્ન છે, એ તો જિજ્ઞાસા છે, પણ ચાલતા જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાન તત્વને પકડવું છે. જ્ઞાન તત્વ છે, એ જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવને ઓળખવો છે. ચાલતા જ્ઞાનના ઉપયોગમાં હયાતી ભાષે છે કે નહીં, આ સવાલ છે. ચાલતા જ્ઞાનના ઉપયોગમાં કેમ કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે આવે છે. પરમાદલ 733 બોલમાં ભેદ જ્ઞાનનું પ્રકરણ લીધું, અનુભવ પ્રકાશનું બોલ છે. ત્યાં ગુરુદેવ શ્રી એમ કહે છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, આ જ સ્વસંવેદનની કળા છે, આનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા કહે છે કે જ્ઞાન તો છે તારી પાસે, પણ જ્ઞાનમાં તે સ્વપણું ક્યારે પણ અનુભવ ગોચર કર્યું નથી. ત્યાં તો જ્ઞાનની જાગતી જોત જ છે, એ જ જાગતો જીવ છે. એટલો બધો નિર્દેશ કર્યો છે સત્પુરુષોએ કે તારી જાગતી જ્યોત છે એ જ તારો આત્મા છે, એને સ્વપણે જો એટલી જ વાર છે. રાગને સ્વપણે અનુભવ કરત, આ મોટી જન્મ મરણની ગાંઠ છે મિથ્યાની. જ્ઞાનમાં સ્વપ્નાનો અનુભવ કર ત્રિકાળીના લક્ષે, બસ આ જ આત્મા છે. આ પાદરી પાટી છે, સિદ્ધિ સિદ્ધિ પાટી છે, સિદ્ધિ લાઈન આ છે. તો એ તો આખું પ્રકરણ છે, આખું પરિશિષ્ટનું પ્રકરણ જુદું પડે. ખરેખર તો એવું છે કે આત્માનું સ્વપણું તો જ્ઞાનમાં જ છે, પણ પોતે ચૂકી જતો હોવાથી, પોતે પોતાને ચૂકીને રાગમાં સ્વપણું કરે છે, એને ભગવાન મિથ્યા ભાવ કહે છે, મિથ્યાત્મ કહે છે. કેમ કે સાચું નથી, એનું અસ્તિત્વ છે નહીં રાગમાં. અને રાગમાં અસ્તિત્વ હોય તો રાગનો વ્યય થતા પોતાનો નાશ થાય, પણ પોતે તો ઉભો રહે છે. રાગ વ્યતીત થાય છે અને પોતે ઉભો રહે છે, પણ એનું એ ભૂલ થાય છે. મિથ્યાત્ને ભૂલ, શ્રીમદજીએ કહ્યું, ક્રિયા તે કર્મ, મિથ્યાત તે ભૂલ, ઉપયોગ તે ધર્મ. બધા સૂત્રો લીધા છે. મિથ્યાત્ને ભૂલ કહી છે કે આ ભૂલ થાય છે, હવે ભૂલને ભાંગવાની છે. થઈ જાય છે તો ભાંગવા માટે વધારે ભાવનામાં આવવું, જિજ્ઞાસામાં આવવું, લગ્નમાં આવવું, એ બધી લાઈન દોરી આ ગ્રંથમાં મળે છે. શ્રીના ગ્રંથમાં, આ ગ્રંથમાં એટલી લાઈન દોરી છે કે તું ફરિયાદ કરે છો કે મારે કરવું છે ને થતું નથી, કરવું છે ને થતું નથી, કરવું છે ને થતું નથી. પણ હું ભરે બાપુ તને પૂછીએ કે તારી આમાં ભાવના કેટલી છે, આ કરવાની તારી લગ્ની કેટલી છે, આ કરવાની તને તાલાવેલી કેટલી લાગે છે, આ મેં તને પૂછીએ
છીએ.
એને એને તો ચોખ્ખે ચોખ્ખી લાઈન મળી જાય એવી છે. સીધી વાત છે. અનેક જાતના પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ આત્મામાં છે, અને એ વિરુદ્ધ ધર્મો છે એવા અનેક ધર્મોથી આત્માને અનેક ધર્મ સ્વભાવી અનેકાંતવાદથી આત્માને વર્ણવવામાં આવ્યો છે, અને એમાંથી પણ અનેકાંતમાંથી અમૃત કેવી રીતે કાઢવું, એ શિક્ષા અને એ ઉપદેશ આચાર્ય ભગવાને ત્યાં પરિશિષ્ટમાં આપ્યો છે. એક પ્રકરણ એ લીધું છે. બીજું પ્રકરણ લીધું છે ઓળખાણનું જ્ઞાનથી, જ્ઞાન લક્ષણથી. ત્રીજી વાત કરે છે ઉપાય રૂપે ભાવની. ઉપાય એટલે શું ઉપાય કરવો અને શું સાધ્ય કરવું, એ વાત લીધી છે. ઉપાય ઉપે ભાવમાં જ્ઞાન જ ઉપાય છે અને જ્ઞાન જ ઉપેય છે. જ્ઞાતા જ્ઞાનની ત્રણે એક આત્મા હોવાથી જ્ઞાન જ ઉપાય છે અને જ્ઞાન જ ઉપેય છે. આ વાત એમણે છેલ્લે છેલ્લે છેલ્લા કળશોમાં આ વાત એમણે કરી છે. એ ત્રણ મુખ્ય પ્રકરણ છે એ વિષય. નીચેની વાત તો પહેલા કેવી છે, ખરેખર તો જે છેલ્લી વાત આવી છે એ તો પૂર્વ શરત છે, સબ્જેક્ટિવ કન્ડિશન છે ભેદ જ્ઞાન થશે. આટલી જે ભેદ જ્ઞાનની પહેલી જે વાત કરી કે પ્રજ્ઞા છીણી શુભાશુ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતર સંધિમાં પટકવી, પણ એ ક્યારે થશે? કે આ પહેલી જે શરત છે એ હશે તો, નહીતર થવાનો પ્રશ્ન, પટકવાનો પ્રશ્ન. કેમ કે સંધિ જ જણાતી નથી, ક્યાં પટકવો ને ક્યાં પ્રશ્ન છે એ વાત કોઈ વાત જ રહેતી નથી. એ તો વ્રત ત્યાગાદીની વાત તો બહુ વિચક્ષણતાથી અહીંયા લીધી છે, ધ્યાન લીધી છે કે સામાન્ય રીતે જીવને આ વાત સહેલીથી પડી છે. અનાદિથી જીવે રાગનો આધાર લીધો છે. રાગી એવો જીવ હટ લઈને જટ લઈને ત્યાગ કરી નાખે છે ને, જટ લઈને વ્રત લઈ લે છે ને, જટ લઈને તપ કરી લે છે. બાપુ એ તારા બધા મંદરાગના મંત્રશાયના રાગને તું સાધન માને કે કઈ કર્યું એવું માને, સાધન હરગીજ નથી, પ્રજ્ઞા જ સાધન છે અને આ બિલકુલ સાધન નથી, એમ જરાક ધ્યાન ખેંચી દીધું છે. કેમ કે ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી આ સહેલું પડે છે, પ્રજ્ઞા છીણી અંદર લઈ જવી એ અઘરું પડે છે, અને આ ફટ લઈને કરવા માંડે છે. નાનો બાળક હોય તો કઈ આઠ દિના ખેંચી કાઢો, એને તો પસ્તરિયા, અથવા ન સમજે તો પણ વ્રત લઈ લે, સંયમ લઈ લે, ન સમજે તો પણ કે આ ન જોઈએ, આનો ત્યાગ કરો, આ ચીજ નહીં વાપરવાની, આનો ત્યાગ કરી નાખો, આનો ત્યાગ કરી નાખો. આ બધું બહુ સહેલું પડે છે. કેમ સહેલું પડે છે? એને કે રાગથી ટેવાયેલો છે, રાગનો આધાર તો અનાદિનો લઈ રહ્યો છે, અને આ બધા રાગના કાર્ય છે એટલે ફટાફટ થવા માંડે છે. રાગથી કરવું એને કાંઈ અઘરું નથી પડતું. ભાઈ કાંઈ એ રસ્તો જુદો છે, આનો તારું કલ્યાણ કરવાનો રસ્તો જુદો જુદો છે. આ સીધી વાત છે. આ વાત જો તને સમજાય તો પડખું ફેરવવાનું છે. પ્રજ્ઞા જ સાધન છે, કોઈ રાગનો વિકલ્પ સાધન નથી. આ વાત સ્પષ્ટ છે. હા, પણ એ તો ઈ આગમનો વ્યવહાર જાણતો નથી ને અધ્યાત્મનો વ્યવહાર જાણતો નથી. જે વ્યવહાર જાણે એ તો બે ને યથાસ્થિર જાણે, એ નિશ્ચયને જાણે. કેમ કે ખરેખર તો વ્યવહાર ધ્યાનમાં પ્રગટ થાય છે. ગુરુદેવ તો પ્રવચને પ્રવચને એ વાત કરી છે કે મોક્ષ માર્ગ જે બે પ્રકારે વર્ણવવામાં આવે છે, એક અને પ્રકાર બે થી કહેવામાં આવે છે. તો એ જે બંને પ્રકાર છે ધ્યાનમાં ઉત્પન્ન થયા છે, પ્રથમ સમ્યક દર્શનમાં ઉત્પન્ન થયા છે. નિશ્ચય ઉત્પન્ન થયા વિના કોઈને વ્યવહાર ઉત્પન્ન થયો જ નથી. એટલે જે નિશ્ચયને જાણતો નથી તે વ્યવહારને પણ જાણતો નથી, જે વ્યવહારને જાણતો નથી તે અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી, ને તે આગમના વ્યવહારને પણ જાણતો નથી. અધ્યાત્મનો ધ્યાનમાં એમ છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે એને નિશ્ચય પ્રગટ થાય છે.
બરોબર,
નિશ્ચય પ્રગટ્યો ત્યારે પરિપૂર્ણ નિશ્ચય તો પ્રગટ્યો નથી સમ્યક દર્શનના કાળમાં. કોઈને સમ્યક દર્શન પ્રગટે એ જ કાળમાં એને મોક્ષ દશા હોય એવું તો બનતું નથી. તો બાકી શું રહ્યું? નિશ્ચય સિવાયનો વિભાગ બાકી રહ્યો, એ શું? એ વ્યવહાર. સમજાણું ફરીને કે જે નિશ્ચય છે અંદર પ્રગટી ગયો, તો નિશ્ચય તો સંપૂર્ણ પ્રગટ્યો નથી સમ્યક દર્શનના કાળમાં. એ તો કોઈ પણ જીવ દ્રવ્યલિંગી થાય, ભાવલિંગી થાય તો અંતર્મૂર્ત તો લાગે જ એને. તો જ્યારે એને નિશ્ચય પ્રગટ્યો ત્યારે જ એને વ્યવહાર પ્રગટ્યો છે અંદરમાં. બાકી રહી ગયો જે રાગનો ભાગ તે વ્યવહાર છે. જેટલો રાગ રહી ગયો તે વ્યવહાર છે. સંપૂર્ણ વિતરાગ થયો નથી, વિતરાગતા થઈ તેટલો નિશ્ચય, બાકી રહ્યો તે રાગ. ના, જેટલી અસ્થિરતા કહો, રાગનો ભાગ કયો, વિતરાગતા સિવાય બાકી રહ્યો તો રાગ જ રહ્યો, ભલે અબુદ્ધિપૂર્વકનો છે ત્યાં, પણ ત્યાંથી વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ્યો છે. વ્યવહારે ત્યાંથી પ્રગટ્યો, નિશ્ચયે ત્યાંથી પ્રગટ્યો, બંને સાથે રહે. એકાંતે નિશ્ચયે હોય નહીં, એકાંતે વ્યવહારે હોય નહીં, મોક્ષ માર્ગમાં તો બંને સાથે જ હોય છે, સાથે જ પ્રગટ થાય છે. એમ કેમ? એમ જ, એ તો વસ્તુ સ્થિતિ જ એમ છે. અર્થાત ક્યાં છે? વસ્તુ સ્થિતિ જ એમ છે. એમાં આગું પાછું હાલે એવું જ નથી. કોઈ કરવા માંગે તો મિથ્યા થાય, બીજું કાંઈ થાય નહીં. એમ
અજ્ઞાનીને વ્યવહાર હોય?
ના, વ્યવહારાભાસ છે. અજ્ઞાનીને વ્યવહાર નથી, વ્યવહારાભાસ છે.
જે પ્રજ્ઞા છે એને ભગવતી કેમ કહી? ભગવતી શાસ્ત્રમાં ભગવતી કહી છે. ભગવતી,
સારી વાત છે. ભગવતી એટલે પવિત્ર,
પવિત્ર
જન્મ મરણ ને તોડનારી, એટલે એને ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવે છે. ભગવતી એટલે પૂજ્ય, એ પ્રજ્ઞા છે, પૂજ્ય છે, એવી ભગવતી છે, પૂજ્ય છે, પવિત્ર છે, પૂજ્ય છે, આદરણીય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, જે પોતે બધું એમાં લાગુ પડે છે, બધા વિશેષણો લાગુ પડે છે. એની મહાનતા બતાવી છે પ્રજ્ઞાની, માનતા બતાવી છે સમયસારના 144 ગાથાના ટીકામાં આચાર્ય ભગવાન એમ કહે છે કે આખા વિશ્વની જાણે ઉપર તરતો હોય. કેવો થયો? જુદો પડ્યો ત્યારે કે આખા વિશ્વની જાણે કે ઉપર તરતો હોય, અધિક થઈ ગયો જ્ઞાન સ્વભાવથી, જે અધિકપણે પોતાને અનુભવવા લાગ્યો એ આખા વિશ્વથી ઉપર તરી ગયો. વિશ્વ જુદું રહી ગયું ને પોતે તરવા માંડ્યો ઉપર, ઉપર તરતો 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 મોક્ષમાં ચાલ્યો.
સપ્તમ
દ્રવ્ય થઈ ગયો. આગમમાં તો છ દ્રવ્યો છે,
બહુ
અધ્યાત્મ નું રહસ્ય જેને કહીએ, અથવા જ્ઞાનીઓના હૃદયમાં રહેલી જે વાત
છે
એ ખડે ચોક છડે ચોક ખુલ્લી કરીને બીજી નો બોલ છે. અંતરમાં કેવી રીતે કાર્યની પદ્ધતિ હોય કે જેને વિધિ કહેવામાં આવે છે તે વિષય ઉપર આ બોલ છે. 198માં આપણે તો વર્ગીકરણ કરેલું છે ને, એમાં વિધિના વર્ગમાં જાય છે. વિધિ
ઉપરનો ભેદ જ્ઞાનનો
આવ્યો. હા, ઉપરનો ભેદ જ્ઞાનનો. વેદ જ્ઞાન એક વિધિ છે,
વિધિ છે,
પણ છતાં વેદ જ્ઞાન જે પ્રસિદ્ધ છે એ મુદ્દો એમાં લીધો છે. જ્ઞાતાપણાના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતા કર્તાપણું છૂટે છે. હવે એક બીજા પડકારની વાત એવી છે કે જીવને સમયે સમયે રાગાદી ભાવ થાય છે, એટલું જ નહીં પણ કર્તાપણે તે રાગાદી ભાવ થાય છે. જે રાગાદી ભાવ સમયે સમયે થઈ રહ્યા છે, સમય દર્શન પહેલા કોઈ પણ અવસ્થામાં જીવ હોય એને જે સમયે સમયે રાગાદીની ઉત્પત્તિ થઈ રહી છે એમાં માત્ર રાગ થાય છે એમ નથી, પણ કર્તાપણે કર્તા બુદ્ધિએ તે રાગ થઈ ગયા થઈ રહ્યા છે. આમ આટલી વિશેષતા છે એની અંદર. એ કર્તાપણું છે એ પણ મિથ્યાત્વ ભાવ છે. જે કર્તાપણું છે તે મિથ્યાત્વ ભાવ છે. કેમ કર્તાપણું મિથ્યાત્વ ભાવ છે? કે આત્માનો સ્વભાવ જોવામાં આવે તો સ્વભાવે કરીને આત્મા રાગાદીનો અકર્તા છે. એટલે 47 શક્તિમાં આચાર્ય દેવે એક અકર્તૃત્વ શક્તિ લીધી છે. જો આ પરિશિષ્ટમાં એક પ્રકરણ શક્તિઓનો પણ છે, શક્તિથી સ્વભાવ સ્વરૂપ આત્મા બતાવો છે એ પ્રકરણ પણ છે. કેમ કે ગાથાઓમાં તો જે વિષય ચાલે છે એને અનુસરીને ટીકા કરવામાં આવે છે, તો આ વધારાની વાત કહી છે એમણે. એમ લક્ષણની વાત વધારાની કહી, અનેકાંતના અપેક્ષિત ધર્મોની વાત વધારાની કહી, ઉપાય ઉપાય ભાવની વધારાની કહી, એમ 47 શક્તિની વાત પણ કરી છે. એમાં એક અકર્તૃત્વ નામની શક્તિ છે કે આત્મા રાગાદીનો અને પરપદાર્થના કાર્યનો અકર્તા છે. સ્વભાવે કરીને કરી શકતો નથી, સ્વભાવ વડે કરી શકતો નથી, સ્વભાવ દ્વારા તે થઈ શકતા નથી. એવા સ્વભાવનો અજાણ જીવ અનાદિથી રાગ રૂપે પરિણમે છે. એની અવસ્થામાં રાગ થઈ રહ્યો છે અનાદિથી, એમાં હું રાગને કરું છું એવા ભાવે રાગને કરતા થઈને કરે છે. આમાં સ્વભાવને ચૂકી જવાનું અને સ્વભાવને એટલે આત્માને પોતાને રાગાદીનો કરતા હોવાની માન્યતા આવી જાય છે. એને માન્યતાનો વિકલ્પ કરવો પડતો નથી, માન્યતા આવી જાય છે. આ મિથ્યા માન્યતા છે ને, આ જ મિથ્યાત્વ છે. સ્વભાવ સ્વભાવમાં છે.
સ્વભાવ
સ્વભાવને રચના કરતા થઈને નથી કરવી પડતી. જ્યારે જ્ઞાતા દ્રષ્ટા એવા સ્વભાવનો અનુભવ કરવામાં આવે છે ત્યારે સહજે જ પરિણમન થાય છે. ત્યારે ન તો રાગાદીનું કરતાપણું થાય છે, પરંતુ શુદ્ધ પર્યાય જે રચાય છે એનું પણ કરતાપણું થતું નથી. પર્યાય માત્રનું કરતાપણું ચાહે સ્વાભાવિક હોય કે ચાહે વિભાવિક હોય, એક પણ પર્યાયનું, પર્યાય અંશ માત્રનું પણ કરતાપણું થતું નથી. એટલે પર્યાય બુદ્ધિ જ ખલાસ થાય છે. કરતાપણું બીજી વાત છે, કાર્ય થાય છે એ બીજી વાત છે. આત્માની શુદ્ધ પર્યાય રૂપ કાર્ય છે. આત્મામાં આનંદ આદિ પ્રગટ્યો શુદ્ધ પર્યાય, તો એ કાર્ય આત્મા એ કર્યું કે ન કર્યું? કાર્ય થયું તો એનો કરનાર કોઈ છે કે નહીં? કે કરનાર છે, કરતા વિના કાર્ય હોય નહીં. બરાબર છે. તો આખા દ્રવ્યની અપેક્ષા એ લેવામાં આવે તો આત્મામાં ષટકારકમાં એક કરતા શક્તિ પણ છે, છે સુરતાલી શક્તિમાં જ એક છે. આગળ છેલ્લે છેલ્લે જે ષટકારકની શક્તિ આવી એમાં એક આ શક્તિ છે, કરતા શક્તિ એનામાં છે. તો આત્મામાં કરતા શક્તિ પણ છે અને આત્મામાં અકર્તૃત્વ શક્તિ, કરનારો કોઈ આત્મ પદાર્થ પોતે છે એ વાતને ત્યાં સાબિત કરવા માટે કરતા શક્તિ ની ઓળખાણ કરાવી કે કરતા શક્તિ પણ છે, કરણ શક્તિ પણ છે, કર્મ શક્તિ પણ છે, સંપ્રદાન શક્તિ છે, ઉપાદાન શક્તિ છે અને અધિકરણ શક્તિ છે. ગુરુજી તો બહુ સૂક્ષ્મ કાંતા હતા એ વિશે. કાર્ય આપોઆપ થઈ જાય છે, કેમ કે એમાં કરતા નામનો ગુણ છે, ગુણ નું કાર્ય થઈ જાય છે. કરતાપણું અહીંયા એટલા માટે નથી કહેવાતું કેમ કે કરતાપણાનો રૂઢિ અર્થ એવો છે કે કરતા બુદ્ધિ એ કાર્ય કરે તેને કરતાપણું કહેવાય. પણ જે કાર્ય કરે છે એમાં પદાર્થ પોતે તે કાર્યનો કરનારો છે. શુદ્ધ પર્યાયનો કરનારો કોણ? કે આત્મા પોતે. ભોગવનારો કોણ? કે આત્મા પોતે. પણ રાગાદીને પરની અભોક્તૃત્વ શક્તિ છે અને આનંદાદિ જ્ઞાન આનંદાદિની ભોક્તૃત્વ શક્તિ છે. બંને શક્તિ છે, બંનેની વિવિક્ષા જુદી જુદી છે. પછી હા, એમ પ્રશ્ન થઈ શકે કે પુરુષાર્થ ને અસહજતા કેમ હોય? પુરુષાર્થ ને સહજતા કેમ હોય એ પ્રશ્ન અસ્થાને છે, કેમ કે સહજપણે થવું એ જ પુરુષાર્થનું સ્વરૂપ છે. કૃત્રિમપણે થવું એ પુરુષાર્થનું સ્વરૂપ નથી, એ તો અપુરુષાર્થનું સ્વરૂપ છે. સહેજે થાય છે ને, પુરુષાર્થનો અર્થ શું છે? કે ત્યાં વેગ છે, સ્વ કાર્ય કરવા સંબંધીનો વેગ છે એ બતાવું છે. અહીંયા એ વાત બતાવી છે. પટકવી શબ્દ લીધું બીજી લીટીમાં અને ત્રીજી પંક્તિમાં લીધું કે પ્રહાર કરવો. તો જ્ઞાન ભલે ત્યાં શાંત સ્વરૂપ છે, શાંતિ ઉત્પન્ન થઈ છે, શાંતતા વર્તે છે, તો પણ વેગ છે એની અંદરમાં, અંતર્મુખનો વેગ છે. જ્યારે પોતાના અનંત ગુણના નિધાનને પોતે જોવે છે ત્યારે જોનાર જ્ઞાનનો પર્યાય વેગથી ધસે છે અંદર, એમ કહેવું છે. અંતર્મુખ થાય છે એમાં વેગ છે અને એવા વેગ વિના ઉપરથી છૂટું પડવું સહેલું નથી. અંતર્મુખના વેગ વિના બહિર્મુખ ભાવમાં જે એકત્વ અનુસંધાન થઈ રહ્યું છે રાગાદી સાથે, એથી છૂટું પડવું સહેલું નથી. અહીંયા એમ કે છે કરતાપણું છોડવું અથવા એકત્વ છોડવું, કેમ કે કરતા કરવું પણ એકત્વપણાથી થાય છે, ભિન્નપણામાં થાય નહીં. તો એ છૂટવું સહેલું નથી. અનાદિનું કરતા કર્મપણું અથવા રાગાદિનું એકત્વ છૂટ્યું નથી, એમ બતાવે છે કે સહેલું નથી. એ તો એક એક વાતમાં ઘણું કર્યું છે, અનુભવ કર્યો છે.
દેવાદિદેવ શ્રી શિવંદર ભગવાનનો